એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળીએને એટલે ઘણાને લાગે કે ઓહો, બહુ અઘરું. જેમ્સ જોઈસ, આયર્લેન્ડના લેખક જેમણે 20મી સદીના સાહિત્યનો એમ કહીએ કે ચહેરો જ બદલી નાખ્યો. એમનો સમય 1882 થી 1941. એ સમય પણ કેવો હતો! આયર્લેન્ડમાં પેલી રાષ્ટ્રીય ઓળખ માટેની ઉથલપાથલ, બ્રિટિશ શાસન, વિક્ટોરિયન યુગ પૂરો થતો તો આધુનિકતા આવી રહી હતી.
બરાબર.
તો આજે આપણે ખાલી એમની લાઈફને બુક્સની વાત નથી કરવી, પણ સમજવું છે કે જોઈસે એવું તો શું કર્યું કે આજે પણ લોકો એમના કામ પાછળ મતલબ આટલો સમય આપે છે. શું ખાસ છે એમનામાં?
સાચી વાત છે. અને એમનો જન્મનું વર્ષ જુઓ, 1882. એ પણ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. ડબ્લિનમાં પેલી ફોનિક્સ પાર્ક હત્યાઓ થઈ, રાજકીય તણાવ ચરમસીમા પર.
ઓહો,
ટેકનોલોજી, શહેરીકરણ અને એડિસનનો ફોનોગ્રાફ, અવાજ રેકોર્ડ થવા લાગ્યો.
હા, એટલે અવાજ, ભાષાની સંગીતમયતા, કદાચ આ બધાનો પ્રભાવ રહ્યો હશે.
ચોક્કસ. મને લાગે છે કે આ બધી બાબતોએ ક્યાંક ને ક્યાંક ભાષાના ધ્વનિ અને લય તરફ એમનું ધ્યાન દોર્યું હશે.
એટલે પરિવર્તન અને વિરોધાભાસનો સમય. એક બાજુ આઇરિશ લિટરરી રિવાઇવલ, યેટ્સ ને એ બધા.
હા, યેટ્સ, લેડી ગ્રેગરી, સિંજ, એ લોકો કેલ્ટિક ભૂતકાળ, લોકકથાઓ એના આધારે એક રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા માંગતા હતા.
પણ જોઈસ એમાં ન ભળ્યા.
ના, જોઈસને આ રોમેન્ટિક રાષ્ટ્રવાદ થોડો એમ કે ઓછો વાસ્તવિક લાગ્યો. એમને યુરોપની આધુનિકતા વધુ આકર્ષતી હતી. ઇબ્સન, ફ્લોબેર, દાંતે, એમણે આયર્લેન્ડની જે વાસ્તવિકતા હતી, જે જડતા હતી, એનો સામનો કરવાનું પસંદ કર્યું.
ભલે પછી દેશ છોડવો પડે.
હા, બિલકુલ. એમનું જે સ્વનિર્વાસન હતું એ એમની કલા માટે જરૂરી બની ગયું. એ યુરોપમાં રહીને ડબ્લિન વિશે લખતા રહ્યા.
એમના અંગત જીવનની વાત કરીએ તો પરિવાર મધ્યમ વર્ગીય હતો, પણ પછી સ્થિતિ બગડતી ગઈ.
હા, પિતા જ્હોન સ્ટેનિસ્લોસ જોઈસ આમ તો પ્રભાવશાળી હતા, પણ થોડા બેજવાબદાર. દારૂનું વ્યસન, ધંધામાં નિષ્ફળતા, એટલે પરિવાર ગરીબી તરફ ધકેલાયો.
અને માતા મેરી જેન મરે જોઈસ,
એ ધર્મનિષ્ઠ કેથોલિક હતા, પણ પતિની ઉપેક્ષા અને પરિવારની હાલતથી દુઃખી રહેતા. આ બધી બાબતો, પરિવારની આર્થિક તકલીફો, એ આપણને એમની કૃતિઓમાં દેખાય છે. પેલો લકવો કે પેરાલિસિસનો થીમ.
પણ આ મુશ્કેલીઓ વચ્ચે એમનું શિક્ષણ તો સારું થયું ને, જેસુએટ શાળાઓમાં.
હા, એ એમના માટે છુટકારો હતો. ક્લુંગોવિસ વુડ કોલેજ, પછી બેલ્વિડેર કોલેજ. ભણવામાં તેજસ્વી હતા નાની ઉંમરથી જ, અને પેલી આંખોની તકલીફ પણ નાનપણથી જ હતી.
ઓહ, એ સમસ્યા તો જીવનભર રહી એમને.
હા, ખૂબ જ. પછી યુનિવર્સિટી કોલેજ ડબ્લિન, ત્યાં એમની બૌદ્ધિક ક્ષમતા ખીલી. ભાષાઓ શીખ્યા, સાહિત્ય વાંચ્યું, ઇબ્સનથી બહુ પ્રભાવિત થયા. કલાકારની જે અખંડિતતા હોય એ એમને ઇબ્સનમાં દેખાઈ.
અને ત્યાં જ નક્કી કર્યું કે આયર્લેન્ડ, ધર્મ, કુટુંબ, આ બધાથી ઉપર કલા છે.
બરાબર. એમણે નક્કી કર્યું કે સત્યને વફાદાર રહેવા માટે એક કલાકાર તરીકે આ બંધનોમાંથી મુક્ત થવું પડશે, કલાત્મક નિર્વાસનનો માર્ગ અપનાવવો પડશે.
અને પછી 1904માં નોરા બારનેકલ મળ્યા.
હા, નોરા ગેલ્વીથી આવેલા, એક ચેમ્બર મેડ, બહુ ભણેલા નહીં, પણ સહજ, સ્વતંત્ર અને રમૂજી. એમની સાથેનો સંબંધ જીવનભર ટક્યો.
એમની પહેલી મુલાકાત 16 જૂન, જે આજે બ્લૂમ્સ ડે.
એજ, અને એ જ વર્ષે ઓક્ટોબરમાં તેઓ નોરા સાથે આયર્લેન્ડ છોડીને યુરોપ ચાલ્યા ગયા. પોલા, ટ્રિએસ્ટે, ઝ્યુરિચ, પેરિસ, જુદી જુદી જગ્યાએ રહ્યા.
નિર્વાસનમાં જીવન કેવું હતું? સંઘર્ષ તો હશે જ.
ખૂબ સંઘર્ષ. બર્લિટ સ્કૂલમાં અંગ્રેજી ભણાવતા, પૈસાની તંગી કાયમ રહેતી, લખવામાં પાછા પરફેક્શનિસ્ટ, અને પેલા આશ્રયદાતાઓ જેમ કે હેરિયટ શો વીવર, એમના ટેકા પર ઘણો આધાર રાખવો પડતો.
સંતાનો પણ થયા, જ્યોર્જિયો અને લુસિયા.
હા, પણ પછી લુસિયાની માનસિક બીમારીની શરૂઆત થઈ, જે એમના માટે મોટી ટ્રેજેડી હતી. અને પોતાની આંખોની તકલીફ તો વધતી જ જતી હતી. આઇરિટીસ, ગ્લુકોમા, કેટલીય સર્જરીઓ કરાવી, લગભગ અંધ જેવા થઈ ગયા હતા.
આટલા બધા અંગત દુઃખો વચ્ચે પણ લખવાનું ચાલુ રાખ્યું.
હા, એ જ એમની પ્રતિબદ્ધતા હતી. પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે તેઓ તટસ્થ ઝ્યુલિક જતા રહ્યા. ત્યાં પોર્ટ્રેટ પૂરું કર્યું, યુલિસિસ શરૂ કર્યું. એઝરા પાઉન્ડ જેવા લોકોએ મદદ કરી, એમની ઓળખ વધી.
અને 1922માં પેરિસમાં યુલિસિસ પ્રકાશિત થયો સિલ્વિયા બીચ દ્વારા, જોકે ઘણા દેશોમાં તો પ્રતિબંધ હતો.
હા, પણ એ એમના સર્જનાત્મક જીવનની પરાકાષ્ઠા હતી. પછી એમણે ફિનેગન્સ વેગ પર કામ શરૂ કર્યું. એમાં તો 17 વર્ષ લાગ્યા.
17 વર્ષ એક પુસ્તક પાછળ.
હા, એ દરમિયાન આશ્રયદાતાઓને લીધે આર્થિક સ્થિતિ થોડી સુધરી હતી, પણ પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું એટલે પેરિસ છોડીને ફરી ઝ્યુરિખ ગયા.
અને ત્યાં જ એમનું અવસાન થયું 1941માં.
હા, જાન્યુઆરી 1941 પરફોરેટેડ અલ્સરની સર્જરી પછી.
ચાલો હવે એમની કૃતિઓ પર આવીએ. શરૂઆત કવિતાથી કરી હતી, ચેમ્બર મ્યુઝિક.
હા, 1907માં પરંપરાગત છંદોમાં લખાયેલી કવિતાઓ, પણ એમાં એ ભાષાની સંગીતમયતા દેખાય છે. શીર્ષકમાં પણ શ્લેષ છે.
પછી આવ્યું ડબલિનર્સ 1914, 15 વાર્તાઓ. પેલો લકવાનો થીમ તમે કહેલો
બરાબર.
ડબલિન શહેર અને લોકોની નૈતિક, સામાજિક, આધ્યાત્મિક જડતા. લોકો સપના જોવાનું, આગળ વધવાનું જાણે ભૂલી ગયા છે. સંસ્થાનવાદ, કેથોલિક ચર્ચનો પ્રભાવ, આ બધું એમાં દેખાય છે.
અને પેલી એપિફેની ટેકનિક.
હા, એપિફેની એટલે કોઈ સામાન્ય વસ્તુ કે ક્ષણમાં અચાનક કોઈ ગહન સત્યનો ઝબકારો થાય. વાર્તા ધ ડેડ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જાણે બધું જ સ્પષ્ટ થઈ જાય એક ક્ષણે.
એમની શૈલી માટે એમને શું કહ્યું હતું? સાવચેતી ભરી સંક્ષિપ્તતા.
હા, સ્ક્રુપ્યુલસ મીનનેસ, મતલબ કે જરા પણ વધારાનું નહીં. કોઈ ભાવનાત્મક ઉભરા નહીં, કોઈ રોમેન્ટિક શણગાર નહીં. એકદમ ચોકસાઈથી, નિર્લેપતાથી વાસ્તવિકતા બતાવી. એમાં પ્રકાશનમાં પણ બહુ વાર લાગી હતી સેન્સરશિપને કારણે.
એટલે સુંદરતા કરતા સત્ય પર ભાર.
પછી આવ્યું અ પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ એઝ અ યંગ મેન 1916. આ તો આત્મકથાત્મક જેવું લાગે છે, નહીં?
સ્ટીફન ડેડાલસ ઘણે અંશે, પણ એ પરંપરાગત આત્મકથા નથી. એ બિલ્ડિંગ્સ રોમાન છે, એટલે કે પાત્રના વિકાસની કથા. પણ એની કમાલ એ છે કે જેમ જેમ સ્ટીફન મોટો થાય છે, એની સમજ વધે છે, એમ એમ વાર્તા કહેવાની ભાષા અને શૈલી પણ બદલાય છે.
ઓ, એટલે વાચક જાણે સ્ટીફનની સાથે જ મોટો થતો હોય એવો અનુભવ થાય.
બરાબર. શરૂઆતમાં બાળકની ભાષા, પછી કિશોરની, પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીની ફિલોસોફિકલ ભાષા, અને અંતે સ્ટીફનનો પેલો પ્રખ્યાત સંકલ્પ.
હા, મારી આત્માની ભઠ્ઠીમાં મારી જાતિના અસર્જિત અંતરાત્માએ ખડવો. શું વાત છે! કલાકારનો ધ્યેય.
ચોક્કસ, કલાકારની જવાબદારી અને મહત્વાકાંક્ષા.
અને હવે વાત કરીએ માસ્ટરપીસની, યુલિસિસ 1922. એક દિવસ, 16 જૂન 1904, ડબલિન શહેર, 3 મુખ્ય પાત્રો, આટલા નાના કેનવાસ પર આટલું મોટું ચિત્ર.
આજ તો જોઈસની કમાલ છે. એમણે વાપરી પૌરાણિક પદ્ધતિ, માઇથોલોજિકલ મેથડ. હોમરના ઓડિસીના પાત્રો અને ઘટનાઓ લીધા અને એને આધુનિક ડબલિનના સામાન્ય માણસો અને બનાવો સાથે જોડી દીધા.
એટલે ઓડિસિયસની લાંબી સફર જેવી લિયોપોલ્ડ બ્લૂમની ડબલિનમાં એક દિવસની ભટકવાની સફર.
હા,
અને ટેલિમેક્સ જેવો સ્ટીફન ડેડાલસ, પેનેલોપ જેવી મોલી બ્લૂમ. આનો હેતુ શું હતો? ટીએસ એલિયટે કહ્યું એમ, આધુનિક જીવન જે અસ્તવ્યસ્ત, નિરર્થક લાગે છે, એને એક માળખું આપવું, એક અર્થ આપવો, પ્રાચીન મિથકની મદદથી.
એટલે આપણા રોજિંદા સામાન્ય જીવનમાં પણ કંઈક મહાન, કંઈક પૌરાણિક જોઈ શકાય.
બરાબર. અને આ જ નવલકથામાં એમણે પેલી ચેતનાના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ તકનીકનો ભરપૂર ઉપયોગ કર્યો, એને એક નવી ઊંચાઈ પર લઈ ગયા.
હા, આ શબ્દ બહુ સંભળાય છે, ચેતનાનો પ્રવાહ. એ છે શું બરાબર?
મતલબ કે પાત્રના મનમાં વિચારો કેવી રીતે વહે છે, એક વિચાર પરથી બીજો, પછી કોઈ યાદ, કોઈ અધૂરું વાક્ય, કોઈ સંવેદના, તર્કબદ્ધ હોય કે ન હોય, એ બધું જ જેમનું તેમ સીધે સીધું રજૂ કરવું.
ગોઠવીને નહીં, પણ જેમ મનમાં આવે એમ.
હા, પરંપરાગત લેખનમાં તો લેખક વિચારોને ગોઠવીને, સુવાક્ય બનાવીને રજૂ કરે. અહીં એવું નથી. અહીં તો મનનો જીવંત, વહેતો, ક્યારેક અસ્તવ્યસ્ત પ્રવાહ જ દેખાડ્યો છે.
યુલિસિસમાં કોના મનમાં આવો પ્રવાહ દેખાડ્યો છે? લિયોપોલ્ડ બ્લૂમ, સ્ટીફન ડેડલિસ અને ખાસ કરીને છેલ્લું પ્રકરણ પેનેલોપ. એમાં મોલી બ્લૂમનો લાંબો, લગભગ વિરામચિહ્નો વગરનો એક પાત્રી સંવાદ છે. એ વાંચતા લાગે કે આપણે સીધા એના મનમાં જ ફરી રહ્યા છીએ.
એટલે જ કદાચ આટલું જટિલ લાગે છે વાંચવામાં. અને પેલું શારીરિક ક્રિયાઓ અને જાતીયતાનું વર્ણન, એ પણ બહુ આઘાતજનક હતું ને એ સમયે.
ચોક્કસ, જોઈસે વિક્ટોરિયન સાહિત્યના જે ટેબૂઝ હતા એ તોડી નાખ્યા. શારીરિક જરૂરિયાતો, જાતીય ઈચ્છાઓ, મનની ગૂંચો, બધું જ ખુલ્લા મને લખ્યું. પણ એમનો હેતુ ઉશ્કેરણીનો નહોતો.
તો શું હતો?
માનવ અનુભવની સંપૂર્ણ વાસ્તવિકતાને પકડવાનો, શારીરિક અને માનસિક બધું જ. અને એ નિખાલસતાએ પછીના લેખકો માટે દરવાજા ખોલ્યા. યુલિસિસ પર તો વર્ષો સુધી બેન રહ્યો.
હા, પણ પછી પેલો કોર્ટ કેસ જીતી ગયા ને?
હા, 1933માં અમેરિકામાં જજ વુલ્સીએ ચુકાદો આપ્યો કે આ અશ્લીલ નથી પણ એક ગંભીર કલાત્મક કૃતિ છે. એ બહુ મોટી વાત હતી.
યુલિસિસ પછી 17 વર્ષે આવ્યો ફિનેગન્સ વેક, 1939. કહે છે કે એ તો યુલિસિસ કરતાં પણ અઘરું છે.
અરે ઘણું. ફિનેગન્સ વેક તો ભાષાના પ્રયોગની ચરમસીમા છે. એ જાણે આખું પુસ્તક એક સ્વપ્ન છે. અને એની ભાષા પણ સ્વપ્નની, સ્વપ્ન ભાષા.
સ્વપ્ન ભાષા
એટલે
લે,
એમાં ડઝનબંધ ભાષાઓના શબ્દો ભેળસેળ કરેલા છે, નવા શબ્દો ઘડેલા છે, શબ્દોના અર્થો તોડી મરોડી નાખ્યા છે. પુષ્કળ શ્લેષ, પન્સ અને પોર્ટમેન્ટો, બે શબ્દો ભેગા કરીને નવો શબ્દ.
ઓ બાપરે.
અને એની રચના પણ ચક્રિય છે. છેલ્લું અધૂરું વાક્ય પહેલાં અધૂરા વાક્ય સાથે જોડાય છે, એટલે પુસ્તક ક્યારે પૂરું જ ન થાય, ચાલ્યા જ કરે.
તો એને સમજવું કેવી રીતે?
સમજવું બહુ જ મુશ્કેલ છે. ઘણા વિદ્વાનો માને છે કે એને સમજવા કરતાં અનુભવવાનું છે. મોટેથી વાંચવામાં આવે ને તો એનું એક અલગ જ સંગીત, એક લય પકડાય છે. કદાચ જોઈસ એ જ ઈચ્છતા હતા.
એટલે જોઈસનું મુખ્ય યોગદાન ગણવું હોય તો, એક, ચેતનાનો પ્રવાહ. બીજું, ભાષાના આ બધા પ્રયોગો.
હા.
ત્રીજું, પેલી પૌરાણિક પદ્ધતિ જેણે આધુનિક જીવનને અર્થ આપ્યો. ચોથું, વિષય વસ્તુની નિખાલસતા, શારીરિક અને માનસિક વાસ્તવિકતાનું આલેખન.
અને પેલી એપિફની પણ, ડબલિનર્સ વાળે. બરાબર. પાંચમું, એપિફેની, સામાન્ય ક્ષણોમાં રહેલું અસામાન્ય સત્ય પકડી પાડવું. આ બધાએ મળીને નવલકથા અને સમગ્ર સાહિત્યને બદલી નાખ્યું.
એમનો પ્રભાવ કેવો રહ્યો? શરૂઆતમાં તો વિરોધ, સેન્સરશિપ.
શરૂઆતમાં મૂંઝવણ, ગુસ્સો, વિરોધ બધું જ હતું. પણ અમુક જાણકાર વાચકો જેમ કે એઝરા પાઉન્ડ, ટીએસ એલિયટ, એ સમજી ગયા હતા કે આ કંઈક ક્રાંતિકારી છે. પણ સામાન્ય વાચકો અને વિવેચકો માટે પચાવવું અઘરું હતું.
એમને કોઈ મોટા પુરસ્કારો મળ્યા જીવનકાળ દરમિયાન? નોબેલ પ્રાઇઝ?
ના, નોબેલ માટે તો એમની અવગણના થઈ. મોટાભાગે તો પેલા આશ્રયદાતાઓના ટેકા પર જ જીવ્યા. સાચું સન્માન તો એમના સાથી લેખકો અને સિલ્વિયા બીચ જેવા પ્રકાશકો તરફથી મળ્યું. અને પેલો કોર્ટ કેસ જીત્યા પછી પ્રતિષ્ઠા વધી.
પણ વારસો તો જબરદસ્ત છોડી ગયા છે.
અરે ખૂબ જ મોટો. આજે પણ લેખકો એમની ટેકનિક વાપરે છે. સેમ્યુઅલ બેકેટથી લઈને સલમાન રશ્દી, ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ટોની મોરિસન, લાંબી યાદી છે.
ઉત્તર સંસ્થાનવાદી લેખકો પણ પ્રભાવ પડ્યો.
હા, ખાસ કરીને સાંસ્કૃતિક વિસ્થાપન અને ભાષાના ઉપયોગ બાબતે. અને આજે પણ જોય સ્ટડીઝ તો આખું એક એકેડેમિક ફિલ્ડ છે. અને પેલું બ્લૂમ્સ ડે તો દર વર્ષે ઉજવાય જ છે.
અને તમે કહ્યું એમ, ડિજિટલ યુગમાં પણ એ પ્રાસંગિક છે. એમની નોન લિનિયર સ્ટાઇલ, મલ્ટિપલ પર્સ્પેક્ટિવ, જાણે આજના ઇન્ટરનેટ જેવું.
બરાબર. જાણે એમણે હાઇપરલિંક અને મલ્ટીમીડિયાની આગાહી કરી દીધી હોય. અને ફિનેગન્સ વેકની બહુભાષી રચના એ આજના ગ્લોબલ કલ્ચરમાં એક નવો અર્થ પકડે છે. એટલે જ કદાચ નવા માધ્યમોના કલાકારો પણ એમનામાં ઇન્સ્પિરેશન શોધે છે.
એમના કેટલાક કોડ્સ પણ બહુ ફેમસ છે. પેલું યુલિસિસમાં સ્ટીફન કહે છે, ઇતિહાસ એક દુઃસ્વપ્ન છે જેમાંથી હું જાગવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ તો આજે પણ કેટલું સાચું લાગે.
ખરેખર ભૂતકાળનો બોજ અને એમાંથી નીકળવાની મથામણ. બીજું, પોર્ટ્રેટમાં સ્ટીફનનો પેલો સંકલ્પ, સ્વાગત છે ઓ જીવન, મારી આત્માની ભઠ્ઠીમાં મારી જાતિના અસર્જિત અંતરાત્માને ઘડવા જાઉં છું, કલાકાર તરીકેનો મેનિફેસ્ટો જ કહી લો.
અને યુલિસિસના અંતે મોલી બ્લૂમનું પેલું, હા, મેં કહ્યું હા, હું કરીશ હા. સિમ્પલ પણ કેટલું પાવરફુલ.
બરાબર. જીવનનો, પ્રેમનો, બધી શક્યતાઓનો સ્વીકાર, નકારાત્મકતા વચ્ચે એક જોરાવર હા. અને પેલું જોઈસનું પોતાનું વાક્ય યાદ છે?
કયું?
એમણે કહેલું કે મેં એટલા બધા રહસ્યો અને કોયડાઓ મૂક્યા છે કે તે પ્રોફેસરોને સદીઓ સુધી મારા અર્થ વિશે દલીલ કરવામાં વ્યસ્ત રાખશે અને તે જ અમરત્વ સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો છે.
શું વાત છે, પોતાની જટિલતા પર જાતે જ કટાક્ષ.
હા, પણ એમાં થોડું સત્ય પણ છે.
એમની કૃતિઓને ફિલ્મમાં ઉતારવી તો બહુ અઘરી હશે ને. પેલી આંતરિકતા, ભાષાની રમત, એ બધું કેવી રીતે બતાવવું?
હા, ખૂબ જ અઘરું. ઘણા પ્રયત્નો થયા છે. 1967માં યુલિસિસ પર ફિલ્મ બની હતી, પણ નવલકથાની જે ઊંડાઈ અને જટિલતા છે એને પડદા પર લાવવી લગભગ અશક્ય જેવું છે.
કોઈ સફળ પ્રયાસ ખરો?
હા, જ્હોન હસ્ટને 1987માં ધ ડેડ નામની ફિલ્મ બનાવી હતી, જે ડબલિનર્સની છેલ્લી વાર્તા પર આધારિત હતી. એ ઘણી વખણાઈ હતી. એણે વાર્તાની જે ભાવના હતી, જે વાતાવરણ હતું, એને સરસ રીતે પકડ્યું હતું.
કદાચ રેડિયો કે થિયેટર જેવા માધ્યમ વધુ અનુકૂળ હોય.
બની શકે, કારણ કે એમાં ભાષા અને અવાજ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
તો જેમ્સ જોઈસની આખી વાત સાંભળ્યા પછી એક વિચાર આવે છે કે કેવી રીતે એક માણસ ખાલી એક શહેર ડબલિન અને એના થોડા પાત્રોના મનમાં આટલો ઊંડો ઉતરીને આખા આધુનિક યુગના માનવ અનુભવ વિશે કંઈક આટલું સાર્વત્રિક કહી શક્યો. શું અત્યંત ચોક્કસ, અત્યંત સ્થાનિક, યુનિવર્સલમાં જ પેલું સાર્વત્રિક છુપાયેલું હોય છે?
આ બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. મને લાગે છે કે જોઈસ એ જ સાબિત કરે છે. માનવ મનની જે જટિલતા છે, એની આશાઓ, એના ડર, એની ઈચ્છાઓ, એ ભલે ડબલિનના કોઈ સામાન્ય માણસના મનમાં હોય, એમાં આખી માનવજાતનું પ્રતિબિંબ દેખાય છે. જોઈસે એ પ્રતિબિંબને પકડી પાડ્યું અને એને એવી ભાષા આપી જે પહેલાં ક્યારેય નહોતી અપાઈ. એટલે જ એ આજે પણ આટલા મહત્ત્વના છે.
ખૂબ સરસ, આભાર. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.